તારીખ 31/8/1994 શ્રી સમયસર ગાથા 209 અને શ્લોક 145 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 202
અધિકારને 209 નંબરની ગાથા મથાળું છે. ગળિયા નીચા નીચે પ્રમાણે મારો નિશ્ચય છે એમ હવે કહે છે. મોક્ષાર્થી જીવ આવો નિશ્ચય કરે છે અથવા આવો નિશ્ચય કરે છે ત્યારે મોક્ષાર્થી પણ પ્રાપ્ત થાય છે એમ. છિજદુવા વિજદુવા નિજદુવા અહવ જાદુ વિપલયમ જમ્મા તમ્મા ગચ્છદુ તહવી હુણ પરિગહો મજ્જ. કેમ આ ગાથા મેં આ રીતે લીધું છે? નહીતર તો સર્વ ત્યાગ તો મુનિ દશામાં હોય છે. અહીંયા પ્રકરણ તો કઈ મુનિ દશાનું ચાલતું નથી અને બધો પરિગ્રહનો ત્યાગ તો મુનિ કરે છે. તિલતુષ માત્ર પરિગ્રહ તો મુનિને હોતો નથી અને અહીંયા પ્રકરણ તો કઈ મુનિ દશાનું ચાલતું નથી, છતાં આવી ગાથા કેમ લીધી છે? એ મુનિ દશા તો આ અભિપ્રાયની સ્થિરતા છે. મુનિ દશા છે એ આ અભિપ્રાયની સ્થિરતા છે, આ પરિણામની સ્થિરતા છે. પરિણામ પાયામાં તો મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થાય છે. એ મોક્ષાર્થી પછી સમ્યક દર્શન પામીને પછી મુનિ દશાને પામે ત્યારે પ્રગટપણે એનું આ આચરણ થઈ જાય છે. પણ એને પહેલેથી એમ આવે છે કે ગમે તે થઈ જાઓ, જગતમાં મને કોઈ પ્રતિબંધ નથી અને જગતમાં કોઈ મને પ્રતિબંધ હોવો પણ ન જોઈએ. જો મને પ્રતિબંધ હશે તો એ જ મારો સંસાર છે. જે પ્રતિબંધ છે એ જ સંસાર છે. પ્રતિબંધ છે એ બંધ છે અને બંધ છે એ સંસાર છે. અને જગતના જીવોને જે કાંઈ આખે આખો એકત્વ થવાનો અથવા પૂરેપૂરો ટીંગાઈ જવાનો કોઈ સ્થાન હોય તો એનો પરિગ્રહ છે, એના સંયોગો છે. પરિગ્રહ એટલે એના જે સંયોગો પર પોતાની પકડ છે એ એનો પરિગ્રહ છે. પછી થોડી હોય કે જાજી હોય એ તો પ્રારબ્ધ અનુસાર સંયોગની પરિસ્થિતિ, પણ જીવ આખે આખો ત્યાં ટીંગાઈ જાય છે અને એ જ એનો સંસાર છે. એક વાર એ મૂકવાની તારે પરિસ્થિતિ છે. આ નિર્ણય નિશ્ચય શબ્દ લીધો ને, નીચે પ્રમાણે મારો નિશ્ચય છે, અયમ ચમે નિશ્ચય એમ લીધું છે. આ મારો નિશ્ચય છે. અહીંયા નિશ્ચયની વાત છે, મુનિદશાના આચરણનો વિષય નથી, નિશ્ચયની વાત છે. એ નિશ્ચયના આધારે મુનિ દશા આગળ આવવાની છે. નિષ્પરિગ્રહ દશા આ નિશ્ચયના આધારે ઉત્પન્ન થવાની છે, પણ પેલો નિશ્ચય કરવો ઘટે છે. એટલે મોક્ષાર્થી એવો નિશ્ચય કરે છે એ ગમે તે થાવ. આ પાયા ઉપર વાત મકાન મુનિ દશાનું ચણા છે. એ ગમે તે થઈ જાઓ, એકવાર ગમે તે થઈ જાઓ, મને મારામાં એથી કોઈ ફરક પડતો નથી. કેમ કે તે મારો સ્વ નથી ને હું એનો સ્વામી નથી, હું એનો ધણી નથી, માલિક નથી. એ મારી ચીજ નથી ને હું એનો અને માલિક હોત તો, જો પોતે એનો માલિક હોય તો પોતા ઈચ્છા અનુસાર બધું સંયોગમાં થવું જોઈએ. એ તો કોઈનું થતો નથી, ચક્રવર્તીનું નથી થતું.
અભિપ્રાય
તો બે બે જુદી જુદી વાત છે. સ્થિરતામાં તો મુનિ દશા આવી જાય. અભિપ્રાય થાય ત્યારે મુમુક્ષુતા પ્રગટીને સમ્યક દર્શનની ભૂમિકા આવે. પછી જેટલી વિતરાગી દશા, વિતરાગી સ્થિરતા વધે એમ ઉપરનું ગુણ સ્થાન આવે. અભિપ્રાય એટલે દ્રઢ નિશ્ચય, એનું નામ જ તો જ અભિપ્રાય બદલાય. નહીતર અભિપ્રાય ઉપર ઉપરના વિકલ્પોથી ન બદલાય. નહીં, પછી તો સ્થિરતાનું જ પ્રકરણ છે. એક વાર તો જે દ્રઢ નિશ્ચયથી સમ્યક પ્રાપ્ત થઈ ગયું એટલે આખું દ્રવ્ય અંદરથી ફરી ગયું, હું દ્રવ્ય શુદ્ધત્વ રૂપે પરિણમી ગયું. પછી જે પગથિયા છે એ સ્થિરતાના છે. પછી શ્રદ્ધા જ્ઞાનની સાથે કોઈ ફેરફારનો સવાલ નથી. ફેરફારનો સવાલ પુરુષાર્થનો, ફેરફાર પુરુષાર્થ વૃદ્ધિ થાય, સ્થિરતા અને વિતરાગતાની વૃદ્ધિ થાય, સુખ ને શાંતિની વૃદ્ધિ થાય, એ મુખ્ય ગુણોમાં એટલી વૃદ્ધિ થાય. જ્ઞાન વૃદ્ધિ થવાનો પ્રશ્ન નથી અને સમ્યક તો વૃદ્ધિ થવાનો પ્રશ્ન નથી. ઉકાળ જ્ઞાન વધે તો એ કોઈ આત્માનું જ્ઞાન નથી. કોઈને વધે, કોઈને ન પણ વધે, તુષ્માસ ભિન્ન રહી જાય બારમા ગુણ સ્થાન સુધી, એનો ઉકાળ વધે એની કાંઈ ગણતરી નથી. એટલે જ્ઞાન વધવાનો પ્રશ્ન નથી, શ્રદ્ધાનું વધવાનો પ્રશ્ન નથી. અંતરંગ જ્ઞાન જે વધે છે એ તો સ્વરૂપ ગ્રહણ શક્તિ વધે છે. એ જાતનું જ્ઞાન વધે છે, ભલે તુષ્માસ ભીન હોય તો સ્વરૂપ ગ્રહણ શક્તિ તો વધે છે. એટલી શક્તિ જ્ઞાનની વધે છે. ત્યારે સમ્યક્ત્વમાં કોઈ ફેરફાર નથી, એ ગુણ પૂરો પરિણમે છે. એ તો સિદ્ધ દશા સુધી એ જ પ્રકાર છે. હા, બીજી વાત છે, એક ખ્યાલ આવો, બીજી વાત છે. ઓળખાણ થાય તો ટકી જાય અને ખ્યાલ આવે તો ન પણ ટકે. કેમ કે ખ્યાલ છે ત્યાં સુધી ઓખ સંજ્ઞા છે, શું ગુરુદેવ છે, જ્ઞાની પુરુષ છે, એમાં કોઈને બે મત આપણા મુમુક્ષુને ન હોય. હોય તો પછી મુમુક્ષુ કહેવા યોગ્ય પણ નથી, શું. પણ એમાં ટકવું બીજી વાત છે. કોઈ વખત એમાંથી ચલિત થઈ જાય ઓખ સંજ્ઞા કે નહીં, અહીંયા કંઈક ફેર લાગે થઈ જાય, એ થઈ જવાનું કારણ ઓળખાણ નથી થઈને ઓખ સંજ્ઞાએ હા પાડેલી, એવું બને. ઓળખાણ થાય તો ઓળખાણની સાથે અભિપ્રાય અને નિશ્ચય થઈ જાય છે, નિશ્ચયપૂર્વકની ઓળખાણ. હા, અથવા ઓળખાણપૂર્વક નિશ્ચય એક એવો થાય છે એ પછી નથી બદલતો. કેમ કે એમાં તો સિદ્ધિ સર્વાર્પણ બુદ્ધિ આવે છે, પરમેશ્વર બુદ્ધિ આવે છે, શું, અને એક પરમ પ્રેમનો પ્રવાહ એ પડતો એટલો બધો જાય છે, એટલો બધો જાય છે, શું, એને પાછા વાળવો મુશ્કેલ છે. પર પ્રેમ પ્રવાહ વળે પ્રભુ છે. પ્રભુ ત્યાં સદગુરુ લીધા છે, ત્યાં ઓલા સર્વજ્ઞ નથી લીધા, સદગુરુ લીધા છે. અને એ નિર્મળતાનું કારણ છે કે જે નિર્મળતાને લઈને સબ આગમ ભેદ શું બસે, બધા આગમના ભેદ પ્રભેદ નિર્મળતાના ગર્ભમાં આવી ગયા, એને આગમ વાંચવાને એને પ્રતિબંધ નથી, અટક નથી, જરૂર નથી. અંદરથી આગમ નીકળે અને અંદરથી આગમ નીકળવા માંડે, મુમુક્ષુની ભૂમિકા માત્ર એવું છે. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ, એટલે કોઈ છેદી ભેદી નાખે એમ લૂપ કરે. પરિગ્રહ શરીર રૂપી પરિગ્રહ છે તો એને છેદે, ઘા મારે, કોઈ લઈ જાઓ ગમે તે રીતે, કોઈ લૂંટ ચલાવે પૈસા વગેરેની, શું, અથવા ગમે તે રીતે નાશ થઈ જાય, આગ લાગે, પ્રલય થાય, પાણીમાં ડૂબી જાય, ગમે તે થાય, શું, ગમે તે રીતે જાઓ નાશ, એના અનેક પ્રકાર છે નાશ થવાના. તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી, એના ફેરફારથી મને કાંઈ ફેર પડતો નથી, આવો એક નિશ્ચય થાય છે, શું એ નિશ્ચય કરવાની વાત છે. આવો એક નિશ્ચય થાય છે એ મુમુક્ષુને પછી પ્રતિબંધ નથી. પછી એના નિજ પરમાત્માને પર્યાયમાં પધારવા માટે કોઈ આડું આવતો નથી. પછી રસ્તો મોકળો થઈ ગયો એના માટે. શું ચોખ્ખો સ્વરૂપ નો નિશ્ચય કરે છે. જે કૃપાળુ દેવ નું બીજું સંકેત 751 માં છે ત્યાં સ્વરૂપ નિશ્ચય નો મુદ્દો છે. અને અહિયાં તો પરિગ્રહ સંબંધી પરપણા નો નિશ્ચય કરે છે કે મારું છે જ નહીં, એટલે મને એનો કોઈ પ્રતિબંધ ન હો. શું મારે મારા આત્મકલ્યાણ સાથે એટલો બધો મારો નિશ્ચય છે, આત્મકલ્યાણ કરવા સંબંધીનો મારો એટલો નિશ્ચય છે કે મને કોઈ આડું આવવું જોઈએ નહીં. નહીં, આડું આવે છે તો પરિગ્રહની પકડ જ આડું આવે છે, બીજું કોઈ આડું આવતું નથી. પછી એ પરિગ્રહની પકડ કરે માટે પકડી શકે ને રાખી શકે ને રોકી શકે એવું તો કાંઈ છે નહીં. પરિગ્રહની પકડ કરવાથી પરિગ્રહ પકડાય છે એવું કાંઈ નથી. તો પકડ કરે તો ચાલ્યો જાય, ન પકડ કરે ને રહેવો હોય તો રહીએ. પણ એ જીવનો નથી, મારો નથી, એ નિશ્ચય પહેલો થવો ઘટે છે. આ એક મહત્વપૂર્ણ પ્રારંભનો તબક્કો છે. શરૂઆત અહીંથી પૂર્ણતાના લક્ષ્ય થાય છે. પૂર્ણતાના લક્ષ્ય એ પોઝિટિવ સ્ટેટમેન્ટ છે ગુરુદેવનો. અહીંયા નેગેટિવ સ્ટેટમેન્ટ છે. એક જ પર્યાયની બે વાત છે. જેને પૂર્ણતાનું લક્ષ્ય હોય એને શુદ્ધ અંતકરણથી લક્ષ્ય હોવાથી એને ક્યાંય આશા અપેક્ષા સુખ માટે કોઈ પરિગ્રહમાં કોઈ સંયોગમાં હોઈ શકે નહીં. હોય તો એ લક્ષ્ય બંધાય નહીં. આ સીધી વાત છે. ગમે કરે ને શાસ્ત્રો વાંચે તો ભલે ને ક્રિયાકાંડ કરીને હુકાઈ જાય તો એ, પણ એને ભક્તિના રાગડા તાણે તાણે ને રાત દિવસ તો અખંડ ધૂન કરે તો એ ભલે. આ વગર આરો નથી. આખા જગતના વિગ્રહો આમાંથી છે. બીજું વસ્તુ મર્યાદિત છે અને જીવો અમર્યાદિત છે. એક જીવની ઈચ્છા પણ અમર્યાદિત છે, અનંતા જીવોની અમર્યાદિત ઈચ્છા. તકરાર ન થાય તો સાય થાય શું? બીજું એ જ થાય, બધું થાય. ટીકા માન કસાય છે તો પછી આનો અહમ ભાવ છે. આનો અહમ ભાવ છે, હું ફલાણા વાળો છું, ફલાણા વાળો છું, ફલાણા વાળો છું. માન નું તો પ્રકરણ શું છે કે પોતાના સ્વરૂપને છોડીને પર્યાય બુદ્ધિ હોવાને લીધે પર્યાય અને પર્યાયના વિષયમાં અહમ બુદ્ધિ, એનું નામ માન. અહમ બુદ્ધિ, પર્યાયમાં અહમ બુદ્ધિ થાય એટલે પર્યાયના વિષયમાં અહમ બુદ્ધિ થયા વિના. ટીકા પરદ્રય છેદાવ અથવા ભેદાવ અથવા કોઈ તેને લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા ગમે તે રીત જાય તો પણ હું પરદ્રવ્યને નહીં પરિગ્રહો, તો પણ હું પરદ્રવ્યની પકડ નહીં કરું. આવું આવી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે પણ હું પરદ્રવ્યની પકડ નહીં કરું. એમાં શું કામ એમ કે છે કે એવી પરિસ્થિતિ ન હોય ત્યારે તો એવો વિકલ્પ કરે છે જીવ, ને વિકલ્પ કરીને એમ પણ વિચારે છે કે આ મારો નિર્ણય છે. પણ આ પરિસ્થિતિ ઊભી થાય તો પણ મારા નિશ્ચયમાં ફેર પડવાનો નથી. નિશ્ચય નહીં બદલાય મારો. શું? હા, અહીંયા વાત નિશ્ચયના અભિપ્રાયની છે. સ્થિરતા ન હોય એ તો સમ્યક દ્રષ્ટિની સ્થિરતા ન હોય. શું? ભરત ચક્રવર્તી બાહુબલીની લડાઈ એના માટે રાજ માટે જ થઈ ને. શું? પણ નિશ્ચય નથી બદલાનો, શ્રદ્ધા જ્ઞાન નથી બદલાના, એટલે અહીંયા નિશ્ચયને વિષય છે. શું? વિચાર બળ નું કારણ તો શું છે કે જે નિર્ણય છે એ નિર્ણય નથી, નિર્ણય નિર્ણયના બળ સાથે કામ કરે છે, નિશ્ચય સાથે નિશ્ચય બળ ઉત્પન્ન થઈ જાય છે. નિશ્ચય નથી, સમજણ છે, નિશ્ચય નથી. શું એટલે સમજણ હોવા છતાં એમાં ટકી ન શકાય. વિચાર ચોખ્ખો હોય કે આ મારું છે ને આ મારું નથી, એમાં સમજણ ફેર ન હોય, પણ એનું બળ ન હોય, નિશ્ચય ન હોય ત્યાં સુધી એનું નિશ્ચય બળ ન હોય એટલે એમાં ટકી ન શકાય, એકત્વ થઈ જાય તીવ્રપણે. નિશ્ચય, નિશ્ચય છે એ જ્ઞાનનો પર્યાય છે અને બળ છે એ પુરુષાર્થનો પર્યાય છે. નિશ્ચય થાય તો બળ આવી જાય, એનો જો નિશ્ચય થાય તો બળ આવી જાય, અને એ નિશ્ચય પૂર્ણતાના લક્ષ્યમાં થાય. પૂર્ણતાના લક્ષ્ય એ નિશ્ચય, પહેલો નિશ્ચય ત્યાં થાય, બીજો નિશ્ચય સ્વરૂપ નિશ્ચય બીજું સંકેત થયું ત્યાં થાય, એ પહેલા વિશ્વમાં સત્પુરુષનો નિશ્ચય થવો અનિવાર્ય છે, નહીંતર બીજો નિશ્ચય ન થાય. એ પહેલું થાય સત્પુરુષના યોગ વિના, આ પહેલો નિશ્ચય થાય, પૂર્ણતાનું લક્ષ્ય થાય, બીજો નિશ્ચય ન થાય, સ્વરૂપ લક્ષ્ય ન થાય, એ પહેલા એને સત્પુરુષનો નિશ્ચય થવો ઘટે છે. એટલે ત્રણ નિશ્ચય થયા, એક આ નિશ્ચય થવો જોઈએ કે કોઈ પરદ્રવ્ય મારો નથી, મારે મારું આત્મકલ્યાણ સિવાય કાંઈ મારા નિશ્ચયમાં બીજી વાત નથી, બીજો સત્પુરુષનો નિશ્ચય થવો જોઈએ. અને એ નિશ્ચય થતાં એના જે આનુષંગિક પરિણામો છે બધા ઉત્પન્ન ઓટોમેટિક આપોઆપ થાય સ્વતઃ. ત્યાર પછી સ્વરૂપ નિશ્ચય થવાનો વારો છે, ત્યાર પછી સમ્યક દર્શનનો વારો છે, ત્યાં સુધી કાંઈ ન મેળવે. નિયત ક્રમ છે એ આપણા તેના ક્રમમાં જરા વિસ્તારથી લીધું છે, એટલે બીજા બીજા તબક્કા લીધા છે, ક્યાં ક્યાં આવે છે ક્રમમાં પરિણામો. તો પણ હું પરદ્રવ્યને નહીં પરિગ્રહું, એટલે મારા પણ હું એનું સેવન નહીં કરું, મારા પણ નો જે મારો નિશ્ચય છે એ નિશ્ચય હવે મને નહીં રહે. એમાં નિશ્ચય બદલાય છે, એક નિશ્ચય થતાં ઊંધો નિશ્ચય બદલાય છે. નિશ્ચયનો તબક્કો શું છે કે જે પ્રકારનો નિશ્ચય થાય છે ત્યારે ઊંધો નિશ્ચય બદલાય જાય. જે આ પરિગ્રહ મારો હતો એ નિશ્ચય છૂટી ગયો, જ્યાં સ્વરૂપ પૂર્ણતાનું લક્ષ્ય કર્યું આત્મકલ્યાણનું ત્યાં પરિગ્રહ મારો હતો એ નિશ્ચય બદલાઈ ગયો. સત્પુરુષનો નિશ્ચય થયો ત્યાં સત્સંગનું અને સત્પુરુષનું એટલું મૂલ્ય આવ્યું કે જગતના બધા સંયોગો, દેહાર્થના બધા સંયોગો, દેહ પ્રાણત્યાગ સુધીના બધા સંયોગો ગૌણ કરવાનો નિશ્ચય થઈ ગયો. નિશ્ચય થઈ ગયો, હ પરિણમન પાકું પાછું થવાનો સવાલ છે, વાંધો નથી, પણ નિશ્ચય થઈ ગયો. સ્વરૂપ નિશ્ચય થાય એટલે આખા જગતનું બધું મૂલ્યાંકન ખલાસ થઈ ગયું, ખતમ થઈ ગયું. જગત ઈષ્ટ નહીં, યાદ નથી, આટલો મહાન મારો આત્મા છે. પછી તો એક નામ પુરુષાર્થનો બંબો ફાટે છે, એ સમ્યક દર્શન થાય છે. હા, નિયત માર્ગ છે. હે ના, મોક્ષ માર્ગ પણ નિયત છે અને મોક્ષ માર્ગનો એપ્રોચ જે છે, મોક્ષની ભૂમિકા એ પણ નિયત જ છે, પણ એ ખબર નથી એટલે આડોઅવળો હાલે છે. મોક્ષની ભૂમિકાનો ઉપદેશ શાસ્ત્રમાં વધારે છે, સૌથી વધારે. જ્ઞાનીઓને એટલો ઉપદેશ આપ્યો નથી કેમ કે એટલા ઉપદેશની આવશ્યકતા પણ નથી. એમણે પોતાનું નિજ ઘર પણ જોયું છે અને નિજ ઘરે જવાનો રસ્તો પણ જોયો છે, એટલે એમને તો અસ્થિરતા મટાડવા પૂરતો જ ઉપદેશ આપે, આચાર્યો આપે, મુનિઓ આપે, સર્વજ્ઞ આપે, એની અસ્થિરતા મટાડવાનો ઉપદેશ આપે. ભ્રમ તો છે નહીં એમને, જ્યારે ભ્રમદશા છે એ મહારોગ છે. શું એમાં ભવરોગ, અનંત ભવનું બીજ પીડ્યું છે એમાં, એટલો મોટો ભવરોગ છે. શું એટલે એ બધા ભવ પાંગરે છે એમાંથી, એટલે મુમુક્ષુને જ વધારે ઉપદેશ છે, પણ એમાં ક્રમ ઉપર ધ્યાન નથી. મહાપુરુષોએ ક્રમ ગોઈધો છે, અનેક પ્રકારે ક્રમને ગોઈધો છે, આપણે ત્રાસીમાંથી લીધું કે નહીં, ધ્યાન જતું નથી. એટલે ઠીક ફાવે એમ હવ કરે છે, જેને જેમ ઠીક પાવે એમ કરવા માંડે. શું કોઈ ક્રિયા એમ ઠીક પાવે, મન થાય, તન બળ હોય, શરીર બળ હોય તો ક્રિયા કરવા માંડે, ધન બળ હોય તો દાન દેવામાં, જાત્રા કાઢવામાં લાગી પડે. હા, મન બળ હોય એટલે બુદ્ધિનો ક્ષોભ હોય તો શાસ્ત્રો વાંચવા માંડી પડે. હા, વાંચવું પછી એની અંદર ત્રણ પ્રકાર છે, વાંચે છે કોઈ, પછી વક્તા થઈને કહે છે, કોઈ લેખક થઈને લખે છે. શું પણ એ બધું મન બળ છે, પણ એ બધું સ્વચ્છંદે થાય છે. તન મન ધનની બધી પ્રવૃત્તિ અર્પણતા કરે છે તો એ સ્વચ્છંદે થાય છે. ઠીક, નહીતર તો એ અર્પણતા કરે છે પણ સ્વચ્છંદે કરે છે, એટલે એથી કઈ કામ નથી આવતું. બંને સ્વચ્છંદે વપરાય છે. ક્રમની ખબર નથી પછી ક્રમમાં ચડ્યો જ નથી પછી શું ભંગ છે ને. બીજું પછી પોતાના મનમાની રીતે કરે તો એમાં ક્રમ તો સચવાય નહીં, ક્રમથી ચાલે નહીં, કોઈ બી સફળતા મળે નહીં. હા, પ્રચંડતા અર્પણ કરે. આ બધા આ તકતી ચોડાવે છે એનો અર્થ શું? શક્તિ ચોડાવે છે એનો અર્થ એ સ્વચ્છ છે કે કઈ થોડું પોતાનો ભાવ કરવા યોગ્ય છે, બીજા કરે એ બીજી વાત છે. હા, પોતાને પરિણામ આવે એ તો સ્વચ્છંદ જ છે ને, એ તો માન પોષવાની જ વાત છે. બીજું ધનનો ધન આપ્યું તો છે જ ને, આપે છે છતાં પણ એની સામે એને કંઈક જોઈએ છે, એ માર્ગ નથી. અથવા ક્રમ છોડીને કોઈ બી પ્રવૃત્તિ કરે ને, અર્પણતા કરે ગમે તે કરે ને, એ કોઈ રીતે કામમાં આવે નહીં. અને એ જ થયું છે અત્યાર સુધી, એ જ થયું છે, એટલે એનું મહત્વ સમજવું રહ્યું એક વાર. અને એ રીતે ક્રમને પણ સમજવો રહ્યો અને ક્રમથી ચાલવું રહ્યું. તો એને સાદી ભાષામાં એમ કહે કે જ્ઞાનીના માર્ગે ચાલવું. શું આ જીવે જપ તપ આદિ બધું કર્યું છે, જપ તપ શાસ્ત્ર વાંચન આદિ બધું કર્યું છે, પણ જ્ઞાનીના અભિપ્રાય નહીં, પોતાના અભિપ્રાય. જ્ઞાનીના અભિપ્રાય કહો, જ્ઞાનીના માર્ગે કહો કે ક્રમથી કહો, એ બધું એક અર્થ છે. આ તો આટલી ચોખવટ થાય છે, બાકી નહીં તો રસ્તે ચડે છે, ક્રમથી જ રસ્તે ચડે છે. અને ભલે સૂક્ષ્મમાં એ વાત ના આવી હોય પણ એ એ રસ્તે જ ચડે છે. એને શું આત્માને એક તો ખબર નથી, પણ આત્મા એની પ્રકૃતિ, એનો આત્મા છે. એ પ્રકૃતિ છોડતો નથી એટલે આત્મા આપતો નથી. ધન છોડે છે, શરીરને ઘસારો આપે છે, પ્રકૃતિને ઘસારો નથી આપતો. પ્રકૃતિથી મુક્ત થતો નથી ને એ એનો આત્મા છે, એટલે આત્મસમર્પણ નથી એનું. શું તન મન ધનનું સમર્પણ છે પરદ્રવ્યને પોતાનું માનીને, એ તો ત્રણ મન ધન ત્રણેય પરદ્રવ્ય છે, એને પોતાનું માનીને સમર્પણ છે. શું કે મેં મારું આપ્યું, મેં મારું આપ્યું, મેં મારું પાર્કું, એને તો પાર્કું નથી, મેં એને મારું છે ને આપું છું, મારા પણ રાખીને આપ્યું છે, એટલે આત્મસમર્પણ નથી કર્યું. મારા પણ રાખ્યું છે એનો અર્થ શું છે કે આત્મસમર્પણ નથી. હા, એને ભ્રમ છે કે મેં બહુ આપ્યું, મેં બધું આપી દીધું, બધું આપી દીધું, પણ એને એને પ્રકૃતિ છોડી છે કે નહીં, આટલું ધ્યાન ખેંચવા જેવું છે કે નથી. તો જો પ્રકૃતિમાં ફેરફાર નથી થયો તો સમજવું કે એનું આત્મસમર્પણ નથી. શું કેમ કે આત્મા એનો ત્યાં ટીંગાયેલો છે, પ્રકૃતિ સાથે વિચળાઈ ગયેલો છે. આત્મસમર્પણ થાય તો એ વખતે એવી કોઈ યથાર્થ યોગ્યતા પ્રગટે છે. શું કે એ યોગ્યતાને લઈને સત્પુરુષ છે અથવા જ્ઞાની પુરુષ છે એને આત્મ અર્પણા કરે છે. હા, એ પૂજાને આત્મ અર્પણા આનંદ મંજી કીધી છે કે નહીં? શું એને તે તો પ્રભુએ આપ્યો, એ પછી પ્રભુ આપે છે, અને ગુરુ આપે છે એ પછી આપે છે, પેલા પોતે આપે પછી આપે છે, એમ છે. મિત્ર આપે તો આ લેતો નથી, કેમ કે એની પાસે ખાલી જગ્યા નથી, એમ છે. પછી એને ખબર પડે છે કે મને આપે છે, આત્મત્વ અર્પે છે. શ્રીમદજી લખે છે ને, આપણે લીધું છે અહીંયા આત્મજાગૃતિમાં, આત્મત્વ અર્પે છે. યોગ્યતા પ્રાપ્ત થયે જ્ઞાની પુરુષ મુમુક્ષુને આત્મત્વ અર્પે છે, આત્માપણું આપે છે. એને ક્યારે કે આટલી યોગ્યતા આવે ત્યારે. તો પણ હું પરદ્રવ્યને નહીં પરિગ્રહું, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી અને હું પરદ્રવ્યનો સ્વામી નથી. પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે. શું? પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે. આમ તો શું છે, સ્વામી શબ્દ આપણે પતિ પત્નીના સંબંધમાં વપરાય છે. આ એનો પતિ છે માટે સ્વામી છે, એ મોટી ભૂલ છે. કોઈ આત્મા કોઈ આત્માનો એ રીતે, શરીરનો નહીં આત્માનો કોઈ સ્વામી નથી, એટલે એ ભૂલી જવા જેવી વાત છે. હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, સૌ સૌનું ધણી છે, કોઈ કોઈનું ધણી નથી. પરમાણુ પરમાણુનો, જીવ જીવનો, અને સંયુક્ત પર્યાવે તો એ પણ પોતપોતાના, બે દ્રવ્ય પોતપોતાના સ્વામી છે, કોઈ કોઈનો સ્વામી, જીવ જીવનો અને અજીવ અજીવનો. હા, મુનિ દર્શનની વાત લીધી, પણ આ અભિપ્રાયમાંથી ઉત્પન્ન થયેલી વાત છે. ત્યાં તો સ્થિરતા છે, એટલે કે ગમે તે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે મુનિરાજને, સામું જોતા નથી. વૈમાનિક દેવમાં જાય તો એને તો એ ગણગમો છે, વૈમાનિક દેવમાં જવાનો તો સમજણ આવી ત્યારથી અણગમો છે, કે એ મોટો આ જંકશનમાં જવું ક્યાં, 33 સાગરનું આયુષ, અરર માથું ભારે થઈ જાય. એવા એવા મુમુક્ષુ હોય છે, દેવલાલીમાં મુમુક્ષુ મળ્યા હતા એવા, કે આ શુભમાં બધી જાય એટલે આપણે દેવલોકમાં જવું જ પડે. અથવા વાત તો સમ્યક દ્રષ્ટિને નીકળી હતી, કૃપાળુદેવ નાનું આવ્યો એટલે એમ કે કૃપાળુદેવ ક્યાં ગયા હશે, તમે સિદ્ધાંતનો તમને વધારે ખ્યાલ છે, તમે તો કૃપાળુદેવ કોઈ એમ માને છે કે અહીંથી સિદ્ધાલયમાં આવી ગયા, કોઈ માને છે કે મહાવીદેવમાં ગયા, કોઈ માને છે કે સ્વર્ગમાં ગયા. આ ત્રણ અભિપ્રાય ત્યાં વેચાયેલા છે, સિદ્ધાંતને ખબર નથી એટલે કોઈ ચોક્કસ વાત ચાલતી નથી ત્યાં. ગુરુ ભાઈ ત્યારે તો વૈમાનિક દેવમાં જાય, એમ થઈ ગયું. એટલું બધું શું કરવા ત્યાં આયુષ ભોગવા જવું પડે, અહીંથી વિદેહમાં થઈને કાં તો સિદ્ધાલયમાં આવ્યા જાય, કાં તો વિદેહમાં થઈને સિદ્ધાલયમાં આવ્યા જાય, એટલું બધું શું કરવા ત્યાં જવું પડે. એ તો ફરજિયાત જવું પડે છે, સમ્યક દ્રષ્ટિને બીજો પ્રકાર હોય એ દેવલોકમાં જ જાય. આયુષ બહુ મોટા હોય, તમે એ વાત ગમી નહીં, સાંભળીને પણ ગમી નહીં, ઠીક. હા, એ કે એટલું બધું રોકાવવું પડે એ શું, અને ત્યાં પછી પાછા દેવ દેવીઓ અપસરાઓ ફલાણું ઢીંગણું ઢાક ઝમાળ બધું, આ એને તો કઈ એમાં ફાવે નહીં, કે અહીંયા ફાવતો નથી ત્યાં કેવી રીતે ફાવે, અહીંયા કઈ એવું હોય તો ફાવે નહીં તો ત્યાં કેવી રીતે ફાવે. વાત તો સાચી છે, ત્યાં ફાવે નહીં એમને, પણ શું છે કે નંદીશ્વરમાં જાય, ભગવાનના સમુશ્રણમાં જાય, બીજા જે જ્ઞાનીઓ જે આવ્યા હોય અને જે ક્ષેત્રમાં ઉપલબ્ધ હોય તો એના સત્સંગમાં એ લોકો આપસમાં રહે છે, એ લોકો ત્યાં ભોગ ઉપભોગમાં લપટાતા નથી. ભલે ત્યાં હોય છે પણ ત્યાં લપટાતા નથી, કેમ કે એને અસંગ તત્વની દ્રષ્ટિ સાથે ગયા છે. જેને અસંગ તત્વની દ્રષ્ટિ નથી એને સંયોગી દૃષ્ટિ છે, એ તો દેવલોકમાં જશે, એ કેન્દ્રીમાં પછી જવાનો છે, કેમ કે ત્યાં તો તીવ્ર રસના પરિણામ થઈને ભોગવટો થશે, જાય એ કેન્દ્રીમાં.
હા,
ચોથા ગુણ સ્થાનને ઉત્કૃષ્ટ થાય, ઉત્કૃષ્ટ તો ગુણ સ્થાન થાય પણ પાંચમું ના આવે. આમ વધે ચોથા ગુણ સ્થાન યોગ્ય વધે પણ પાંચમા ગુણ સ્થાનને ના આવે, એ મર્યાદા છે. એટલો શુભનો રસ તત્વ ચર્ચામાં પણ શુભનો રસ પડે છે. અને અહીંયા જે સમ્યક દ્રષ્ટિ છે એને એટલો શુભનો રસ નથી. એની જે વૈમાનિક દેહમાં જાય બે ચાર સાગરની સ્થિતિ એટલો શુભનો રસ નથી, તેને એટલો અટકવાનો નથી ત્યાં. એટલો રસ શુભનો રસ છે. હા, આત્મરસ નથી, શુભનો રસ છે. એટલો શુભ પરિણામમાં એટલો રસ છે. એટલે શું છે, અનુભાગ વધારે પડે એટલે અગાધ્યનો બંધ લાંબો પડે. કર્ણાનુયોગનો સિદ્ધાંત એ છે કે રસ પ્રમાણે અનુભાગ ને અનુભાગ પ્રમાણે સ્થિતિ. અઘાતીમાં ઘાતીમાં ના, ઘાતીમાં ઓછી પડે ને અઘાતીમાં વધારે પડે એમ છે. હા, ગાય 33 આગર. કેવું જ્ઞાન ન લીધું તો શુભના રસ ના હિસાબે તો ન લીધું. ત્યાં વળી શું પ્રતિબંધ હતો, ઘર છોડ્યું, રાણીઓ છોડી, રાજપાટ છોડ્યું, કપડા છોડ્યા, બધું છોડ્યું, પછી શું પ્રતિબંધ છે શુભનો? શા માટે શુભમાં રહેવું જોઈએ? પ્રતિજ્ઞા તો એમ લીધી છે કે શુદ્ધ ઉપયોગમાં રહીશ, પછી શુભમાં રહ્યા શું કરવા? એ દંડ ભોગવવો પડે છે. હે, દંડ છે, સજા છે એમ છે. સર્વાર સિદ્ધિનો ભાવ પણ એક સજા છે એમ છે. હા, એનો ઉપદેશ છે ભગવાનનો, સર્વજ્ઞ દેવનો ઉપદેશ છે, ગણધર દેવનો. તો ઠીક, ગુણસ્થાન ચોથું આવે છે, એનું હું સ્થિરતા ગુમાવવી પડશે. જે સ્થિરતા મહાપુરુષાર્થે પ્રાપ્ત કરી છે સ્થિરતા ગુમાવવી પડશે, વિતરાગતા ગુમાવવી પડશે. શ્રદ્ધા જ્ઞાન નથી જાતું, એમાં કાંઈ ફેર નથી પડતો. પાછા આચરણનું નુકસાન થાય. હા, પણ બીજા કરતા ફેર પડે. જે મુનિ દશામાં ન આવ્યો હોય અને આવીને ચોથે આવ્યો, એમાં ને એમાં બહુ ફેર હોય. પાછો ચોથે ને ચોથે હોય સ્વરૂપ ગ્રહણ શક્તિ, અને મુનિ થઈને પાછા ચોથા ગુણ સ્થાને આવે. એ દ્રવ્યમાં પાછું બે દ્રવ્ય વચ્ચે ઘણો ફેર હોય. જેમ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય અને સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો બે દ્રવ્યમાં ઘણો ફેર પડે એમ છે. આટલા બધા સાગરૂપ આવી ભોગવવા જવું પડે, આપણે નથી જવું એમ થઈ જાય. એમાં શું હોય છે કે એક એ લોકોને એવો પણ એક પ્રકાર વર્તે છે કે કૃપાળુ દેવ ને આપણે અત્યારે પ્રત્યક્ષવત હૃદયમાં અવધારો અને એમના વચનોનું સેવન કરો, એમની આજ્ઞાનું સેવન કરો, એમના માર્ગે ચાલો, પછી છે ત્યાં આપણે જવું છે, એમનો સંગ કરવો છે. આપણે આવા મહાપુરુષ છે એમનો સંગ કરો. કે ક્યાંય ગયા છે ગોતે તો કે દેવલોક મરે, દેવલોકમાં આપણે જવું પડે, મોટા ભોગવવા પડે, અને આ બધું ત્યાં પ્રસંગ બધી સંપત્તિ શું સંયોગ બધા એ જાતના પરિગ્રહ સંઘનો ભાવથી વિચાર આવે અને ઓલો નિષેધ આવે. હા, અભિપ્રાય છે અને મુનિદશામાં એ છે. ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ જો, પણ એ સંભાવ છે એ મોક્ષ નો પુરુષાર્થ છે. પાછો ભવ મોક્ષ શુદ્ધ વર્તે સંભાવ જો, એ સંભાવ છે એ મોક્ષ નો પુરુષાર્થ છે. કયો હવે ઠીક ને? તો પછી તમારે તો ક્રોસ એન્ટ્રી આવી જાય. તર્ક ઉઠી એવું છે એમાં જરા. શું વાત લીધી છે જોરદાર, એનો અર્થ છે કે આખા સંસારને એક વાર લાત મારવાની તારી તૈયારી છે. જોરથી ઉલાડીને ફેંકી દે એક વાર. અભિપ્રાયમાં તો મારે એક આત્મકલ્યાણ જીવનમાં કરવું છે, હવે બીજું કઈ કરવું નથી. શું પછી થાય તે કરવાની દ્રષ્ટિએ નથી થતું, નહીં કરવાની દ્રષ્ટિએ પ્રારબ્ધમાં હોય તે થાય. આટલી તૈયારી હોય પછી એની શરૂઆત છે પૂર્ણતાના લક્ષ્ય, માત્ર શરૂઆત છે. શરૂઆત છે પણ પાયાનો વિષય છે, અને મજબૂત પાયો સિદ્ધ પદ એના ઉપરથી ઊભું થવાનું છે. એક ન્યાયે તો પૂર્ણતાના લક્ષ્યના ગર્ભમાં સિદ્ધ પદ આવ્યું. જેમ તીર્થંકરની માતા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી હોતી, એ નિકટ મોક્ષગામી હોય છે. શું તો એ તીર્થંકર જેવા પુરુષને ગર્ભમાં આવે છે ત્યાં, કે ગમે ત્યાં આવે નહીં. આજે આજે આપણા સ્વતંબરમાં આવે છે ને, પછી બ્રાહ્મણના કંઈ જ્ઞાન ફલાણ એ ગડબડ ન હોય, કાંઈ એ વ્યક્તિ નિશ્ચિત હોય, એવી સમર્થ વ્યક્તિ હોય, ત્રિપર્યાયમાં પણ એટલી સમર્થ વ્યક્તિ હોય, એના ગર્ભમાં તીર્થંકર આવે છે. તો આ તો ગર્ભમાં સિદ્ધપદ લેવાની વાત છે, એવી શરૂઆત છે. એટલે કોઈ સામાન્ય સાધારણ શરૂઆત નથી. સોનાના પાત્ર મારીને ફાટી જાય, કોડિયામાં નાખે તો ફાટી જાય, અને તાંબા પિત્તળનું હોય તો ફાટી જાય. શું એવો મજબૂત વિષય છે, એવી શરૂઆત કરાવી છે. સ્વામી પરદ્રવ્ય પરદ્રવ્યનો સ્વામી છે હું નહીં. એનું સ્વ એનો સ્વામી હું મારો, ને હું મારો સ્વામી. મારું ધણીપણું બિલકુલ બીજા ઉપર નથી. અધિકાર જમવામાં જમાવાની તો લડાઈ હોય છે, બીજું શું છે? એકબીજા ઉપર આવી શું કરવા થાય છે? અધિકાર જમાવાનો વાત છે. ને એક અધિકાર ક્યાંક થઈ ગયો હોય કોઈને જોગે, એ તૂટે તો કેવી દશા થાય છે? મોનોપોલી તૂટતી હોય કેવી પરિસ્થિતિ થાય? હા, તો બહુ મોટી ગડબડ થઈ જાય છે. આ તો કે મૂળ માંથી કાપોને છે જ નહીં ને, તારે કાંઈ એક પરમાણુ હારે કોઈ સ્વામીપણું નહીં, એક જીવ હારે કાંઈ સ્વામીપણું નથી. બધા સ્વતંત્ર જગતના પદાર્થો છે, જળ જડેશ્વર છે, ને જીવ જીવ જીવનો ઈશ્વર છે. તું કોઈનો ઈશ્વર થવા જા, માર ખાવાની વાત છે, બીજું કાંઈ નથી. છે એટલો પુરુષાર્થ આવે, કંઈક મારે આખા સંસારને કંઈક મારે એટલો પુરુષાર્થ પ્રારંભમાં કરવો પડે, પછી શરૂઆત થાય, પછી ઓટોમેટિક પરિણામ ચાલે. પછી જે ચડતી શ્રેણીના ઉન્નતિ ક્રમના પરિણામ છે, એકદમ એની એ ગાડી ગાડી પાટે ચડી ગઈ. પછી મહાવાર્થ જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા સુધરવાનો હર્ષ વિષાદ હોતો નથી. જ્ઞાનીને તો એ હર્ષ વિષાદ થતો જ નથી. બગડ્યું સુધરું કાંઈ પ્રશ્ન નથી. બગડ્યું કોકનું સુધરું, કોકનું મારે કાંઈ લેવા કે લેવા. નિધાન દર્શનનું પહેલું પ્રકરણ આક્રમ ઉપર જ લખેલું છે, શરૂઆત ઉપર નક્રમ ઉપર જ લખેલું છે. ઉપદઘાતમાં એ વાત લીધી છે. હવે આ અર્થના કલશ રૂપે અને આગળના કથનની સૂચના રૂપે કાવ્ય કહે છે. 145મો કલશ. ઇત્થં પરિગ્રહં અપાશ્ય સમસ્તમેવ સામાન્યતઃ સ્વપરયોઃ અવિવેક સ્વપરયોઃ વિવેક હેતુમ અજ્ઞાનમ ઉજ્જિતમના અધુના વિશેષાત મુજસ્તમેવ પરિહર્તુમયં પ્રવૃતઃ. આ રીતે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને, સામાન્ય એટલે એક સાથે ભેદ પાડ્યા વગર, સામાન્ય એટલે અભેદપણે ભેદ પાડ્યા વિના, વિશેષપણે એટલે ભેદ પાડીને, આ પ્રમાણે સમસ્ત પરિગ્રહને એક સાથે, એક સાથે એટલે શું? કે આ શરીર પરિગ્રહનો જુદો ભેદ, કુટુંબ જુદું, માલ મિલકત જુદી, એમ નહીં, એક સાથે બધું એને એક સાથે છોડીને હવે સ્વપરના અવિવેકના કારણ રૂપ લીધું ને, સ્વપર યોહો અવિવેક હેતુ, સ્વપરના અવિવેકના કારણ રૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ ફરીને તેને જ પરિગ્રહને જ વિશિષ્ટ છોડવાનો પ્રવર્ત થયો છે. પહેલી વાત સામાન્ય ની કરી, એક એક ગાથામાં વિશેષ વિશેષ લેશે. આ નથી લેતો, આને છોડે છે, આને નથી ગ્રહણ કરતો, આને ગ્રહણ નથી કરતો, આને ગ્રહણ, એમ કરીને ભેદ પાડીને વાત લેશે. શું કરવા, એવો ભેદ પાડીને અહીંયા લેવું છે. મૂળ તો શું છે કે સૂત્ર કરતા આચાર્ય છે એ ગાથાઓ બધી નિરૂપણ કરશે એ પ્રમાણે ભેદવાળી, એટલે એના ઉપરનો આ કળશ છે. ગઈ ગાથામાં સામાન્યપણે એક સાથે પરિગ્રહને છોડાવ્યો, હવે એક એકને છોડાવે છે. શું કરવા, અજ્ઞાનને છોડવાનું જેનું મન છે. કેવો મુમુક્ષુ છે, અજ્ઞાનને જેને છોડવાનું મન, એટલે અભિપ્રાય છે આયા. જેનો અભિપ્રાય અજ્ઞાનને છોડી દેવાનો છે એ વિશેષપણે પણ આ રીતે પરિણમન કરે છે. સામાન્યપણે પણ પરિણમન કરે છે અને વિશેષપણે પણ પરિણમન કરે છે. કેમ કે વિશેષપણે સંયોગ આશ્રિત છે, ઉદય આશ્રિત છે. સંયોગ એટલે ઉદય, જે ઉદય આવ્યો ત્યારે તેનો વિકલ્પ આવશે, તો કેને છોડું છું, જેનો જેનો ઉદય આવે એનો એનો એ વિશેષપણે લઈ લીધું. છોડવાનું એ કારે થાય છે, એમાં તો કાંઈ સવાલ નથી, પણ આ ઉપદેશ છે એટલે ઉપદેશમાં કોઈને એ વાતની અસર થાય કે ન થાય, ઉદયમાં હોય ને તરત અસર થાય કે પ્રતિકૂળતાનો, શરીરની પ્રતિકૂળતાનો ઉદય આવ્યો અને ગંભીર માંદગી આવી, શરીર છૂટે એવું, હ તો એ વખતે એને એનો એનો વિશેષ ઉપદેશ છે. એવું ભાઈ, શરીરનો એક પરમાણુ તારો નથી ને તું એનો સ્વામી નથી, એમ કુટુંબ છોડવાનો, પૈસા છોડવાના બધા ઉદય તો આવે છે. ઉદય આવે તો એ બધા એક એકને વિશેષ કરીને પણ એનો ઉપદેશ છે. સામાન્યપણે એનો ઉપદેશ છે શાસ્ત્રમાં, વિશેષપણે પણ એનો ઉપદેશ શાસ્ત્રમાં છે. કેમ કે એ વખતે સિદ્ધિ અસર થાય, ઉદયમાં હોય ત્યારે સિદ્ધિ અસર થાય, કે એને લાગુ પડતી વાત છે, એટલા માટે એ વખતે લાગુ પડતી વાત છે. એ વખતે એનું એને પ્રયોજન પણ છે, લાગુ પાડવાનું પ્રયોજન પણ છે. એટલે સામાન્યતઃ છોડીને હવે સ્વપરના અવિવેકના કારણરૂપ જે અજ્ઞાન, તેને છોડવાનું જેનું મન છે એવો આ ફરીને, એવો આ મુમુક્ષુ ફરીને તેને જ પરિગ્રહને જ વિશિષ્ટ છોડવાને પ્રવર્ત થયો, એ વિશેષપણે છોડવા માટે હવે પ્રવૃત્તિ કરે છે. જેવો જેવો ઉદય આવે ત્યારે ભાવાર્થ સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે, છે જુદા અને જ્ઞાન થાય છે એનું એક પણ એક, આ મારું, આ મારું શરીર, મારું આ ઘર, મારું આ કુટુંબ, મારું એ રીતે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈચ્છતા જીવે, શું એવા અજ્ઞાનને, સ્વપરના એકત્વના અજ્ઞાનને સમસ્તપણે એટલે પૂરેપૂરું અજ્ઞાન મટાડવું છે એવી ઈચ્છા જેને છે, એવી અભિલાષા જેને છે, તેણે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો, એટલે એક સાથે બધાનો નિર્ણય કરી લીધો, પછી હવે ઉદય આવે તેમ એની સાથે લડાઈ કરે છે. સામાન્યપણે તો નિશ્ચય કરી જ લીધો એક સાથે, હવે જે જે ઉદય આવે છે એની સામે લડાઈ કરે છે, એમ કહેવું છે. ઠીક, ઉદય તો ક્રમથી આવવાનો છે, મોક્ષની ભૂમિકા છે. ક્યારેક રોગ આવશે, ક્યારેક નિર્ધનતા આવશે, ક્યારેક કુટુંબમાંથી કોઈનો વિયોગ થશે, કંઈ ને કાંઈ બધું ચાલવાનું છે. ક્રમે ક્રમે બધા પ્રસંગો તો આવવાના છે, તો બધા એની સામે હવે ઊભો છું, એક એકની સામે ઊભો છું, હવે આવવા દો, બાયું ચડાવીને ઊભો છું, ડરતો નથી, ભય નથી મને, નિશ્ચયનું બળ છે કે નહીં, નિશ્ચયનું બળ છે. નહીં, દીક્ષા નથી લીધી અહીંયા, દીક્ષા લેવાની વાત નથી, અહીંયા મન છે જેની વાત કરી. પરિગ્રહ ને છોડે છે, છોડે છે એટલે અહીંયા ક્ષણ અહીંયા અભિપ્રાય માંથી છોડે છે, અહીંયા દીક્ષા નો વિષય નથી, અહીંયા એને સેવન કરતો નથી. કેમ કે આગળ કથા આવી ને કે જ્ઞાની પરિગ્રહ, જ્ઞાની પરિગ્રહ સેવન કરતો નથી, જ્ઞાની પરિગ્રહ નું સેવન કરતો નથી. તો મોક્ષાર્થી પણ એમ કરશે એમ કે છે, પ્રકરણ જ્ઞાની નું ને મોક્ષ નું ચાલે છે. આખો અધિકાર જ ઈ છે જ્ઞાની નો, મુનિની ભૂમિકા નો અધિકાર નથી. આના અમૃત ઘણા આ છોડે છે ને એવી બધી વાત આવે છે ને, ઘણા એમ કે છે કે આ બધી વાત તો મુનિ દશાની છે, આપણને લાગુ પડતી નથી. અને સમ્યક નો અહીંયા કોઈ એમ કે સમ્યક દર્શન ની ભૂમિકા નો અર્થ કરે છે એ બરાબર નથી. આ બધા સારા સારા વિદ્વાનો નો અભિપ્રાય છે. હા, નામ ન દેવાય તે પુત્ર છે. સારા સારા વિદ્વાનો નો અભિપ્રાય છે, એવું નથી. અહીંયા નિર્જરા સમ્યક દ્રષ્ટિ ને નિર્જરા કેવી રીતે છે એ સમજાવવું છે. મુદ્દો શું લીધો છે કુલકુંડ આચાર્ય? સમ્યક દ્રષ્ટિ ને નિર્જરા તત્વ વિદ્યમાન છે એ વાત લેવી છે. એટલે ગાથા ત્યાંથી ઉપાડે ને, સંકિત સંકિત નો ભોગ નિર્જરા નો હેતુ છે, ત્યાંથી ઊંધાથી તો શરૂ કર્યું છે એમણે, અશુભ ભાવથી તો શરૂ કર્યું છે. ભોગ તો અશુભ ભાવ છે, ત્યાંથી અધિકાર ત્યાંથી ચાલુ કર્યો છે, એટલા માટે કે કોઈ ભૂલ ન કરે. નહીતર વાત એવી આવે કેમ કે નિર્જરા મુખ્યપણે મુનિ દશામાં વિશેષ થાય, મુણસણી નિર્જરા છે, સમકીને મુણસણી નિર્જરા ન થાય એવી રીતે. હા, એને બહારમાં કઈ ત્યાગ દેખાતો નથી, કોઈ વસ્તુનો ત્યાગ દેખાતો નથી, છતાં નિર્જરા છે એ સિદ્ધ કરવું છે. હા, મોક્ષાભિલાષી ની વાત લીધું છે એટલે ત્યાં મુમુક્ષ નું પ્રકરણ લીધું છે. સેવન કરતો નથી, જ્ઞાની ની વાત લીધી છે, પણ જ્ઞાની ને મુનિ તરીકે ક્યાંક લઈ લઈએ છે, ક્યાંક જ્ઞાની એટલે મુનિ લેવું એમ કે ત્યાગ ની વાત આવે છે ને, પણ એમ ત્યાગ બાહ્ય ત્યાગ ની વાત નથી, અહીંયા અંતર ત્યાગ ની વાત છે. રસિક અધિકાર છે ને જ્ઞાન દશાનો, બીજી કરી તો જ્ઞાની ને ઓળખવા માટેનો અધિકાર છે. જ્ઞાની નું વર્ણન નો અર્થ છે કે જ્ઞાની ને ઓળખ, ત્યાગ નથી. બહારમાં પરિગ્રહ બંધ દેખાય નહીં તે હોય છે, આ અંદરની વાત આ બધી આ છે. શું કેવી રીતે જ્ઞાની થયો એ લઈ લીધું, જ્ઞાની થયો તો કેવી રીતે થયો છે. જ્ઞાની ને ધર્મ નો એટલે પુણ્ય નો પરિગ્રહ નથી એમ કહે છે. શું પેલું પુણ્ય લીધું, પુણ્ય ને પુણ્ય ના ફળ નો પરિગ્રહ જ્ઞાની ને નથી, જ્ઞાની ઈચ્છતો જ નથી ને એને. આખું જગત પુણ્ય ને પુણ્ય ના ફળ ને ઈચ્છે છે, એ જ્ઞાની નથી ઈચ્છતો, જ્ઞાની જગત થી જુદો પડે છે એમ કેવું છે. અપરિગ્રહો અણિચ્છો ભણી દો નાણી નો નિચ્છદે ધમ્મમ, પુણ્ય ધર્મ શબ્દ વાપર્યો છે મૂળ મૂળ ગાથામાં. અપરિગ્રહો દુ ધમ્મસ જાણગો તેણસો હોલી, અનિચ્છક ને અપરિગ્રહી કયો છે આ સિદ્ધાંત? અને છકને અપરિગ્રહી કયો છે. અનિચ્છક અપરિગ્રહ ભણિત, જેને ઈચ્છા નથી એને પરિગ્રહ નથી. પરદ્રવ્ય આ પરદ્રવ્ય મને હો, આટલી સગવડને અનુકૂળતા મને હો, એ પરિગ્રહનું સ્વરૂપ છે. હું આત્મા છું, તત્વ છું, કોઈની અપેક્ષા મને હોઈ શકે નહીં, એવો અનંત સામર્થ્યથી ભરપૂર તત્વ છું. મારી ઈચ્છા છે ને કયા પરમાણુની ને કયા પરદ્રવ્યની ઈચ્છા હોઈ શકે, મારે કોઈની ઈચ્છા નથી. એવા પોતાના સ્વરૂપાસનના આ પરિણામ છે. જ્ઞાનીને નિરપેક્ષ અને નિર્લેપ એવા સ્વરૂપાશ્રિત પરિણામ છે કે મારે કોઈ અનુકૂળતાની અપેક્ષા નથી. પણ જે અનુકૂળતા મળે છે મારે કોઈ અપેક્ષા નથી. જેમ કોઈ કેન્સરનો દર્દી બીડી પીવાની ના પાડે તો પણ એને બીડી પીવાની તલુપ લાગે ત્યારે ભલે મરી જાવ તો બીડી મારે પીવી છે, એવા પરિણામ છે બીડી પીએ. એમ સંસારની અંદર ભલે જ ભાવ મરણ જન્મ મરણ ને હોથા નીકળી જાય એવા ભવ ભ્રમણ થાય, પણ અત્યારે મારે અનુકૂળતા જોઈ છે માટે હું આમ કરીશ. શું એ અનુકૂળતા મેળવવા માટે નહીં કરવાના મિથ્યાત્મા ને અજ્ઞાનના ને પાપના પરિણામ કરે છે. ખાલી એને વર્તમાન ઠીક લાગે છે, પોલાને વર્તમાન ઠીક લાગે છે. બીડીની તરતમાં જેટલી વાર ધુમાડો અંદર જાય ને એની સુગંધ ને ટેવાઈ ગયેલો વ્યસન થઈ ગયું છે, બીજાને તો ઉધરસ થાય ને દુર્ગંધા થાય એટલો ખરાબ ધુમાડો છે, પણ એને એ પ્રકાર થઈ ગયો છે તો એની થોડીક વાર માટે એ મૃત્યુ પસંદ કરે છે. એમ આ જીવ થોડીક અનુકૂળતા માટે અનંત ભવ ભ્રમણ ને પસંદ કરે છે. કૃપાલુ દેવે તો બહુ સરસ વચન લીધું છે, એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ વળી લેવાનો પુરુષાર્થ સત્પુરુષો કરતા નથી. જાઓ ધડાકો કર્યા છે. એક ભવના અલ્પ સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ, એ અલ્પ સુખે નથી, આ તો માને છે, એનું માનેલું છે, એટલું છે. બાકી તો સુખનું ઠેકાણું ગંધે ક્યાં છે ત્યાં, પણ અનંત ભવનું અનંત દુઃખ વળી લે એવા પરિણામ કરે નાની એવું કરતા. એટલે જ્ઞાની અનિચ્છક છે એમ લેવું છે. અહીંયા જ્ઞાની છે એ અનિચ્છક છે, અને અનિચ્છક હોવાથી એને પરિગ્રહ નથી. પરિગ્રહ દેખાય છે પણ અનિચ્છક ને પરિગ્રહ કયો નથી. અને પરિગ્રહ ન હોય પણ ઈચ્છક હોય તો એ પરિગ્રહી છે. સિદ્ધાંત આમ લેવો છે. શું અનિચ્છક છે તે અપરિગ્રહી છે, પરિગ્રહ હોય તો પણ. ઈચ્છક છે તે અપરિગ્રહી હોય તો પણ પરિગ્રહી છે. અનિચ્છક ને પરિગ્રહ કયો છે, અપરિગ્રહી કયો છે, ઈચ્છક ને પરિગ્રહી કયો છે. હા, એના માટે દ્રવલિંગ દ્રષ્ટાંત આપે છે. અને જ્ઞાની ધર્મને એટલે પુણ્યને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહ નથી. એટલે કે પુણ્યનો પરિગ્રહ, ઘણો ઘણા પુણ્ય ભેગા કરું, ઘણા પુણ્ય ભેગા કરું, એ જ્ઞાનીનો પ્રકાર છે અને એ જ્ઞાનીનો પ્રકાર છે. ધર્મનો જ્ઞાયક જ છે એ, ધર્મનો પુણ્યનો જ્ઞાતા છે. પુણ્યના પરિણામ આવે એના ફળ આવે એનો જ્ઞાતા છે, એની સાથે એને કાંઈ આકર્ષણ નથી. હા, પુણ્યને ધર્મ, લોકો પુણ્યને ધર્મ માને છે ને, એટલે વ્યવહાર ભાષાથી ઉપદેશ છે. શું પાણીનો પ્યાલો લાવો, પાણીનો પ્યાલો લાવે, બોલવાની પદ્ધતિ લોક ભાષા વ્યવહાર ભાષા એને બોલણી કહે છે, લોકોની બોલણી કહે છે. જે બોલણી ચાલુ હોય એ બોલણીમાં ઉપદેશ આપવામાં આવે, એટલી કરુણા છે આચાર્યોની, એટલી કરુણા છે. એની ભાષામાં વાત કરે છે, મલેશની ભાષા વગર સમજે નહીં. એમાં એમ કે ભાઈ વિતરાગતા ને વિતરાગતા ધર્મ છે, પણ વિતરાગતા સમજે નહીં એનું શું કરવું. ઉદાસીનતા રાખો, પણ ઉદાસીનતા સમજે ને એનું શું કરવું, એટલે એની ભાષામાં સમજાવ્યું. ટીકા, ઈચ્છા પરિગ્રહ નથી. ઈચ્છા પરિગ્રહ છે જે સૂત્ર છે ને એ વાપર્યું છે, ઈચ્છા પરિગ્રહ. ઈચ્છા પરિગ્રહ ત્યાં મૂર્છા પરિગ્રહ લીધું છે, કેમ કે એમાં ભાન ભૂલે છે. તત્વાર સૂત્રમાં મૂર્છા પરિગ્રહ લીધું, અમૃતચંદ્રાચાર્ય ઈચ્છા પરિગ્રહ સૂત્ર બાંધ્યું છે. કેમ કે પરગ્રહને માં સુખ બુદ્ધિ છે, આધાર બુદ્ધિ છે, એમાં મૂર્છા ખાઈ ગયો એટલે એની એની ઈચ્છા થાય છે. નહીં જેનો જે ઈચ્છા થાય છે એ જ પરિગ્રહ છે, વસ્તુ પરિગ્રહ નથી. ઈચ્છા થાય છે તે પરિગ્રહ છે. વિશેષ નહીં.